તારીખ 17-8-1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 304 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 383
સત્તાધારી પદાર્થ છે, એના નિર્મળ જ્ઞાન અને નિર્મળ આનંદ એ આશ્ચર્યકારી ચૈતન્ય સ્વભાવ છે, આશ્ચર્યકારી આત્મ સ્વભાવ છે એવું સમજાયું છે. હવે એનું આચરણ જે સમજાણું છે એનું આચરણ આચરણ થવા અર્થે એમ વાત છે. પ્રયોગમાં લાવવા માટે એટલે એનું આચરણ થવા અર્થે શું કરવું જોઈએ, શું થવું જોઈએ એ વિષય છે. લોકો કહે છે કે માત્ર વાત કરે કે વિચાર કરે ન વળે, પણ કંઈક આચરણમાં આણવું જોઈએ.
બરાબર,
આચરણમાં ન આવે તો એકલી વાત તો શુષ્ક જ્ઞાન જેવી લાગે છે. સામાન્ય બુદ્ધિવાનને પણ એમાં કસ લાગતો નથી. બાહ્ય દ્રષ્ટિ જીવો પણ સમજી શકે છે કે આ શુષ્ક જ્ઞાનની વાતમાં કાંઈ ધર્મ હોય કે ધર્મ થાય એવો વિશ્વાસ આવતો નથી, એવી પ્રતીત આવતી નથી. વિસ્તૃત ઉઘાડવાળા, બહારના ઉઘાડવાળા પણ સમજી શકે છે, પણ ધર્મમાં તો ધર્માચરણ હોય જ. ધર્મ પ્રગટ થાય અને ધર્માચરણ વિના પ્રગટ થાય એ તો બની શકે એવું
નથી.
એ આચરણમાં આવે એટલે વિચારનો વિષય વસ્તુ, વિચારનો જે વિષય વસ્તુ છે એ આચરણમાં પરિણમનમાં આવે. વિચાર વિના આવે તો સંભવિત નથી, પણ વિચારમાં અટકે તો પણ નકામું છે. વિચાર તો યથાર્થ ત્યારે કે આચરણ અથવા પ્રયોગમાં ઉત્સુક થાય ત્યારે. જો એ વિચાર અમલમાં મૂકવાનો હોય, કોઈ પણ વિચાર જો અમલમાં મૂકવાનો ન હોય તો એ વિચાર વ્યર્થ છે. એ વિચાર જ વ્યર્થ છે, એનો કોઈ ઉપયોગ તો ન રહ્યો ને. એટલે ત્યાંથી આ વાત લીધી છે કે વિચારનો તબક્કો જેનો બરાબર છે, વિચારના સ્ટેજમાં જે ઠીક ઠીક રીતે યથાર્થ રીતે આવી ગયો છે, એને અંતરપ્રયોગ કેવી રીતે થાય આ વિશે કીધો છે. કે પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ. આટલા શબ્દો છે, પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ. તે પણ ઉપર ઉપરથી નહીં, પણ અંદરમાંથી મૂળમાંથી આવવો જોઈએ. એટલે પાછળના જે વચનો છે ને એ વાતને સ્પષ્ટ કરે છે કે હું આવો મહાન પદાર્થ. જ્ઞાનમાં જે ભાષ્યમાન થયો છે મહાન પદાર્થ, એના આધારે, એના અવલંબને, એના લક્ષ્ય, જ્ઞાનમાં લક્ષ્યમાં એ પદાર્થને રાખીને જે પુરુષાર્થ ઉપડે, જે જોર આવે કે હું આવો એવું જે જોર આવે, પોતાની મહાનતાને અનુલક્ષીને જે પરિણામમાં બળ ઉત્પન્ન થાય, પરિણામમાં ઉગ્રતા આવે, એને પુરુષાર્થ કહે છે. એ અંતરતત્વ સ્વરૂપના, પરમાત્મ તત્વ સ્વરૂપના લક્ષ્ય અને પરમાત્મ તત્વ સ્વરૂપના આલંબનના જોરમાં ઊભું થતું હોવાથી એને અંદરમાંથી આવ્યું અને મૂળમાંથી આવ્યું એમ કહેવાય છે. એ જે પુરુષાર્થનો ઉપાડ છે એ પ્રયોગની ભૂમિકા છે. પ્રયોગ અને પુરુષાર્થ એક જ પર્યાયવાચી બે શબ્દો છે ખરેખર તો. પ્રયોગ અને પુરુષાર્થ શબ્દો બે છે, પણ એક જ પર્યાયના વાચક છે ખરેખર. કોઈ એમ કહે કે મારે પ્રયોગમાં આવવું છે, એનો અર્થ જ એ થયો કે એને પુરુષાર્થમાં આવવું છે. કોઈ એમ કહે કે મારે પુરુષાર્થમાં પ્રવેશ કરવો છે, પુરુષાર્થ ઉપાડવો છે, એનો અર્થ કે એ હવે પ્રયોગમાં આવે છે. એ પુરુષાર્થને પ્રયોગ કહો કે બીજી બાજુ એને આચરણ કહો, એ હવે ખરેખર જે સમજો છે એનું ચરણ કરે છે. માણસ નથી કહેતા કે તમારી વાતનું ચરિતાર્થ પણ શું છે, અથવા વાત છે જે કંઈ વાત છે એ કામમાં શું આવે છે, અથવા એનો ઉપયોગ શું છે, શું કામની એ વાત છે, એને એનું ચરિતાર્થ પણ કહે છે. એ ચરિત થવું, આચરિત થવું, ચરિત થવું એમ કહો કે આચરિત થવું એમ કહો, એ અહીંથી શરૂ થાય છે. ત્યાં સુધી જે વિકલ્પ છે એ પુરુષાર્થ જેમાં નથી એવી જે વિકલ્પની સ્થિતિ છે, એ વિકલ્પની સ્થિતિમાં ભલે ઠીક પણ દેખાતું હોય કે વાત તો સમજાય છે, તેમાં અસત્ય પણ નથી, સત્ય સમજાય છે, પણ હજી એ વાતને જે મેળ ખાવો જોઈએ, આચરણમાં મેળ ખાવો જોઈએ, એ મેળ નથી ખાતો ત્યાં સુધી એમાં વાસ્તવિકતા એ તો ઉણપ રહેલી છે, કોઈને કોઈ પ્રકારની ઉણપ રહેલી છે. અને એ ઉણપ છે એ ધર્મ પ્રાપ્ત થવા સંબંધિત ઉણપ છે, એવી ઉણપ છે. તો પહેલાં એવું કાંઈ આવે એવું નથી, આગળ ઊંચાઈ ગયું ને એનું જ આવે એવું કાંઈ નથી. બિલકુલ સ્વતંત્ર વિચાર ચાલે ત્યારે સામે પાઠ હોય ત્યારે એને યારે મેળવો તો ઘણો ફેર દેખાશે. ત્યાં વળી અભિવ્યક્તિ જે ફ્લો હોય એ પ્રમાણે વાત આવે છે. આગળનો તબક્કો છે ખરેખર તો જ્ઞાન પુરુષાર્થને ઉભો કરે છે, ખરેખર તો જ્ઞાન રૂચિને ઉત્પન્ન કરે છે, જ્ઞાન પુરુષાર્થને ઉત્પન્ન કરે છે, અને તેથી કરીને જ્ઞાન આચરણને ઉત્પન્ન કરે છે. એવું જે જ્ઞાન તે જ્ઞાનને બાકીનું બધું અજ્ઞાન આમ જોઈએ. એવું કોઈ જ્ઞાન હોય કે જે જ્ઞાન સ્વરૂપની રૂચિને ઉત્પન્ન કરે, જે જ્ઞાન પુરુષાર્થનું ઉત્થાન કરે, અને જે જ્ઞાન આચરણમાં પ્રવેશી જાય, એ જ્ઞાન તે જ્ઞાન ને બાકીનું બધું અજ્ઞાન. આમ ખરેખર તો જ્ઞાનનો આ સ્વરૂપ છે. કેમ કે માણસ, ઊંચા હૃદયનો માણસ એક ભૂતની કલ્પના કરે તો પણ એ ભય એના પરિણામમાંથી ખસી શકતો નથી. ઝાંખું પાતળું અંધારું ઉજવાળું હોય ને ઝાડનો પડછાયો, હલતા ઝાડનો પડછાયો જુએ તો બીકણ માણસ એમ કે ત્યાં કાંઈક હાલતું ચાલતું લાગે છે, માટે કાંઈક ભૂતડું હોવું જોઈએ. એ કેટલો ભય થાય છે એ તો એનો અનુભવ કહી શકે, બીજાને એ વાણીથી ભય સમજાય એવો નથી. કેમ કે ન દેખાય ને ન જોવાય એવું અસાધારણ પણ હજી જોવાયું નથી, આભાસ થયો છે તો હજી તો આટલો ભય ઉત્પન્ન કરે છે. તો જેનો પ્રતિભાસ થાય, ભલે પ્રત્યક્ષ અનુભવ ન થયો હોય, પણ જે જ્ઞાનમાં પ્રતિભાસ થાય, જેવું સ્વરૂપ છે એવો જ નિશ્ચય થાય, તો અદ્ભુતથી અદ્ભુત અને અનંત અનંત સામર્થ્યનો ધરનાર આત્મા, મહા આશ્ચર્યકારી જેનું સામર્થ્ય છે, જે સામર્થ્યને કોઈ હદ નથી, જેમ આકાશને દશે દિશામાં કોઈ હદ નથી, સર્વત્ર જ્યાં ગમે એટલું જ્ઞાનને લંબાવો સર્વત્ર એ પદાર્થ છે. એક અખંડ આકાશ, એક અખંડ પદાર્થ જેમ સર્વત્ર દશે દિશામાં છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અગ્નિ ઈશાન વાયુ નૈઋત્ય ઉપર અને નીચે બધે દશે દિશા એને કહે છે, સર્વત્ર એ છે. એમ એનો ક્યાંય માપ નથી, એમ એવું સામર્થ્યનું જેનું માપ નથી, એ જેવો છે એવો તાદ્રશ્ય ખ્યાલમાં આવે, જેવો છે એવો તાદ્રશ્ય ખ્યાલ આવે, એ પરિણામ છે. એની અનન્ય રૂચિ ઉત્પન્ન કરે છે, કેમ કે અનંત ગુણ ભંડાર છે. એ પરિણામ એના સામર્થ્યનું માંથી શક્તિને પુરુષાર્થનું ઉત્થાન કરે છે, કેમ કે અનંત અંદરમાં પાર નહીં એટલો અપાર પુરુષાર્થ ગુણ વિરિગુણ અનંત ભરેલો છે, અનંત વિરિ છે એનો, કે જેને જોતા જેને જોતા જોનારને જ્ઞાન બળ આવ્યા વિના રહે છે, એનું નામ જ્ઞાન છે. જ્ઞાન જાણે ને જાણવા સંબંધીના બળવાનપણાને પામે નહીં તો એને જાણ્યું શું, અથવા જાણે ને જાણે ને એની કિંમત ના આવી તો એને જાણ્યું શું. એક દાખલો આપ્યો હતો વઢવાણમાં અડધી કલાક પછી, એક સોનાની લગડી છે, એક સોનાનો કટકો છે અને એક તાંબાનો કટકો છે. કોઈ એમ કહે કે આ સોનું છે એમ હું જાણું ને આ તાંબુ છે એમ હું જાણું છું, પણ જો બંનેની કિંમત જુદી જુદી છે, બંને ધાતુ જુદી જુદી છે કે જે ઘણી ટકે છે અને કાટ લાગતો નથી, જેનો ચળકાટ જતો નથી, અને જે ઓછી ટકે છે કે જે ખવાઈ જાય છે કાટ લાગતા, તાંબાને પણ કાટ લાગે છે, એમ જો એની કિંમત ન સમજાણી તો એ બે પદાર્થને એને જાણ્યા છો. એમ ઓળખાણની અંદર કિંમત ઊભી થાય છે. ઓળખાણની અંદર જેવો છે એવો પદાર્થ ઓળખાય તો એની કિંમત કિંમત આવે તો યથાર્થ મહિમા આવે, નહીતર કૃત્રિમ મહિમા આત્માનો ગમે તેટલો કરે એ કાંઈ આત્માનો મહિમા નથી. ધર્મદાસની શુલ્લકે સમ્ય જ્ઞાન દીપિકામાં દ્રષ્ટાંત આપ્યો છે કે રાત્રે કૂતરો ચોરને જોઈને ભસે છે. કોઈ ચોર બારી વાટે પ્રવેશ કરે છે ઘરમાં, દોડ બાંધીને ચડતો જોઈ જાય છે, એટલે એ ચોર છે કે નહીં એની શંકા કરવાની જરૂર રહેતી નથી. રાત્રિનો સમય અને તે પણ બારણા વાટે નહીં, બારણું ખોલાવીને નહીં, બારણું ભભડાવીને નહીં, પણ બારીથી પ્રવેશ કરતા મનુષ્યને કૂતરો પણ ઓળખે છે કે આ ચોર છે. કૂતરો તો જો કે એવું પ્રાણી છે કે એ તો ચોરી કરતા ન જોવે એને પણ ચોર તરીકે ઓળખી કાઢે છે. આ વપરાય છે કે ચોરી શોધવામાં શ્વાનનો પ્રયોગ છે, એ જાતનો ક્ષુક્ષ્મ વિશેષ છે એ પ્રાણીને વાસથી એ પકડે છે. એ માણસને આજુબાજુની હવાના વાઇબ્રેશન એવા ખરાબ થાય છે. જે ચોરી કરનાર ચોર છે, જેણે ચોરીના ભાવ કર્યા, એની આજુબાજુના હવાના વાઇબ્રેશન એવા છે કે કૂતરો સૂંઘીને નક્કી કરે છે કે આ ચોર છે. કરડે એને જો એને એ ખ્યાલ આવી જાય કે આ જ માણસ છે તો એ કરડ્યા વગર રહે નહીં, એ રીતે ચોરી પકડાય છે. એ જે ભસે, એ જોઈ જાયને જે ભસે અને એને સાંભળીને બીજી શેરીઓમાં બીજા કૂતરાઓ સમજી જાય કે કોઈ ચોર ચોરી કરે છે એને જોઈને આનું ભસવું છે, એટલે એની ભાષામાં એ એમ કહે છે કે આ ચોર ચોરી કરે છે, ચોર ચોરી કરે છે, જાગો જાગો જાગો. એવું જે જોઈને કહે છે એવો જ દેકારો બીજા કૂતરા કરવા માંડે છે. એ જે વગર જોઈએ એવું ભસે છે. બેયનું ભસવું લગભગ સરખું હોવા છતાં બેયમાં બહુ મોટો ફેર છે. એક જોઈને ભસે છે અને એક જોયા વગર ભસે છે. એમ જેને એક સ્વરૂપ નિશ્ચય છે, એના આત્માને જાણે છે, ખ્યાલમાં લે છે ને જે મહિમા આવે છે, અને જેને એ સ્વરૂપનો નિશ્ચય નથી અને માત્ર શાસ્ત્રના આધારે મહાપુરુષોએ અને આચાર્યોએ આત્માની મહિમા બહુ કરી છે એમ સમજીને એ મહિમા કરવા યોગ્ય પદાર્થ છે એનું વર્ણન વાંચીને મહિમા કરે અને જ્ઞાનમાં ખ્યાલ પડે ને મહિમા કરે એમાં બહુ મોટો છે. અથવા જેને પ્રત્યક્ષ અનુભવ હોય ને એ મહિમા કરે અને જેને અનુભવ નથી ને શાસ્ત્રપાઠી થઈને મહિમા કરે, એ બે વચ્ચે મોટો ફેર છે. વાત બેની સરખી દેખાય, ભસમું બેનું જેમ સરખું દેખાય છે તેમ છતાં બંનેમાં મોટો ફેર છે. પ્રત્યક્ષ પરોક્ષનો બહુ મોટો ફેર છે. એવા અંતરસત્નો પ્રત્યક્ષ પરોક્ષ પણ છે. જે બહારમાં પ્રગટ સત્નો પ્રત્યક્ષ પરોક્ષપણામાં મોટું અંતર છે, એમ અંદરમાં અંતરસત્નો પ્રત્યક્ષ પરોક્ષપણામાં મોટો ફેર છે. આ તો મિથ્યાત્મ્ય સમ્યકનો મોટો ફેર છે. પણ જ્ઞાન દશામાં પણ નિર્વિકલ્પ અનુભવમાં જે ઉપયોગ અતિન્દ્રિય પ્રત્યક્ષ થાય અને સ્વવિકલ્પ દશામાં પરિણતિમાં ભલે પ્રત્યક્ષતા હોય, એ લબ્ધ પ્રત્યક્ષ છે, પણ ઉપયોગમાં તો આત્મા વિષય થતો નથી. ઉપયોગમાં આત્મા વિષય થતો નથી તો એની નિર્જરામાં મોટો ફેર છે. જ્ઞાનીની સ્વવિકલ્પ દશા અને જ્ઞાનીની નિર્વિકલ્પ દશા એ બંને એક સરખી દશા નથી. બંનેની નિર્મળતા થવાની જે પ્રવૃત્તિ છે એમાં મોટો ફેર છે. નિર્વિકલ્પ ઉપયોગના કાળમાં એકદમ શુદ્ધિ વધી જાય છે. બીજી રીતે કહીએ તો એકદમ નિર્જરા વધી જાય છે. શુદ્ધિની વૃદ્ધિ તે નિર્જરા છે. આ બધું કર્મનું ખર્મ પણ એવું ઢગલાબંધ ખર્મ થઈ જાય છે. કર્મનું જે કર્મો ઉદયમાં આવ્યા છે એટલા જ ખરે એમ નહીં, એ તો સ્વવિકલ્પ દશામાં ખરે છે ને. નવા બંધને જ્ઞાની પ્રાપ્ત થતો નથી, એક અલ્પ થાય છે, એ નહીવત છે, ઉપયોગ બહાર છે. પણ નિર્વિકલ્પ ઉપયોગના કાળમાં તો ઉદયમાં આવ્યા એ તો ગયા, પણ ઉદયમાં ન આવે એ ખેંચાઈને ઉદીર્ણ થઈને જાય. શાસ્ત્રમાં એવું પ્રમાણ છે કે લાખો કરોડો વર્ષની તપશ્ચર્યાના કર્મ કરવા કરતા એક ક્ષણના નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં વધારે કર્મ કરે છે. આવું પ્રમાણ આપ્યું છે અધ્યાત્મ શાસ્ત્રોમાં. કોટી જન્મના તપ હોય એના કરતા પણ જ્યાં નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં આવે તો ત્યાં એટલા કર્મ ખરી જાય છે. એ નિમિત્તથી કહ્યું, ઉપાદાનથી શુદ્ધિ એટલી વધી જાય છે. અજ્ઞાનપણે તો ગમે એટલા તપ તપે કોટી જન્મ એમાં કાંઈ શુદ્ધિ વધતી નથી. એ તો મિથ્યાત્મની અશુદ્ધિ એવી નહીં. હે, ક્યારે બંધાય? મિથ્યાત્મામાં તો તીવ્ર મિથ્યાત્મા રસમાં બંધાય. ખોટા દેવ દેવલાને માને, કુદેવને માને, આયુધ હોય જેના હાથમાં, શસ્ત્રો હોય, અસ્ત્ર શસ્ત્ર ધારણ કર્યા હોય, શૃંગાર ધારણ કર્યો હોય, રાગી હોય એવા માનીને દેવા દેવને દેવ તરીકે માને, અથવા તો જે સતદેવ ગુરુ શાસ્ત્ર સદગુરુ સાદી છે એનો પ્રગટ વિરોધ કરે, સાધના કરે, અભિનય કરે, એમાં બહુ જેમાં આમાં ઢગલાબંધ ખરે અને એમાં ઢગલાબંધ આમાં બંધાય. એ નીકળવું મુશ્કેલ છે. આ તો ગુરુદેવની કૃપા છે. બધા ધાનક વાસણમાંથી, દીરા વાસણમાંથી, કોઈ વૈષ્ણવમાંથી નીકળ્યા છે. કે સમર્થ પુરુષ હોય અને ઉદય હોય ત્યારે એવા પ્રકાર ભજે. બાકી સંપ્રદાયની સંપ્રદાય બુદ્ધિ છૂટવી બહુ કઠણ વિષય છે. કેમ કે એ કર્મ બાંધીને આવ્યો છે. એ સંપ્રદાયમાં એવી બુદ્ધિથી, એવા સંસ્કારથી એ કર્મ બાંધીને આવ્યો છે. એને અનુસરતી એની બુદ્ધિ છે. એ કંઈક એવો પુરુષાર્થ માગે છે કે એ સંસ્કાર તોડે, મિથ્યા સંસ્કારને એ તોડે, એવો પુરુષાર્થ માગે છે. સમજણની ભૂમિકામાં હું હજી તો સમજણમાં એવો પુરુષાર્થ માગે. પછી આગળ પુરુષાર્થની વાત બીજી છે. જરૂર શું પણ એની પાછળનું કારણ શું એ તપાસવું. આપણો ભાવ નથી તો દ્રવ શા માટે, શા માટે આપણે વિકલ્પ કર્યો? ભાવો હોવા છતાં, અંદરમાં અભાવો હોવા છતાં ભાવથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાનો વિકલ્પ તો આવ્યો. વિકલ્પ નથી આવ્યો એવું તો નથી. વિકલ્પ વગર તો પ્રવૃત્તિ થઈ નથી. તો શું કરવા કરી? પણ વ્યવહાર શું કરવા કર્યો એ તપાસવું જોઈએ. શું કરવા વ્યવહાર કર્યો એ તપાસવું જોઈએ. ગામમાં જેટલા લગ્ન થાય ત્યાં બધે ચાંડલો કરવા જતો નથી. આગે આગે પણ કાંઈક સંબંધ રહ્યો હોય, રાખવો હોય તો વ્યવહાર કરે. કાં તો રહ્યો હોય ને કાં રાખવો હોય તો વ્યવહાર કરે. આમ તો અમારે બનતું નથી, મેળ નથી બહુ. પણ હવે આ એટલો આટલો વ્યવહાર છે. જેટલું પણ રાખવું હોય એ વ્યવહાર કરે છે. કોઈ એમ કે અમારે ભૂલા વ્યવહાર નથી, સામું જોવાનો વ્યવહાર નથી, લેવા દેવા કાંઈ નથી, એ હોય તો તોડી નાખે છે. નથી તોડતા કાંઈ, જેમ બાંધે છે એમ છોડે છે, છોડે છે, બાંધે છે. બે પ્રકાર બને છે. જેને લોકલજ્જાથી પણ ખસવાનો પુરુષાર્થ નથી, વિચાર બળ નથી, પુરુષાર્થમાં તો અહીંયા હજી વિચાર બળ છે, એને આત્મામાં અંતરિકાગ્ર થવાનો પુરુષાર્થ બળ ક્યાંથી હોય એ પ્રશ્ન રહેતો નથી. 5 પૈસા દઈ શકતો નથી, 50,000 કીધી આપે એ વિચારવા જેવી વાત રહેતી. શું કહે છે કે અહીંયા તો અંદરમાં મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવે છે, તેને પ્રયોગમાં પ્રવેશ છે એમ કહેવાય છે. પુરુષાર્થના ઉત્થાન વિના પ્રયોગ નથી.
બરાબર,
પ્રયોગમાં પણ અહીંયા તો એ સ્થિતિનો વિચાર લીધો છે, એ સ્થિતિનું વર્ણન ચાલે છે આ બોર્ડમાં તો, કે એકદમ નિર્વિકલ્પ દશાની ને સમ્યક દર્શનની બિલકુલ નજીકના પર્યાયો છે, નજીકના ક્ષણવર્તી પર્યાયો છે, છેલ્લી 1.5 કલાકની વાત છે. એમાં ભેદ જ્ઞાનનો પણ વિચાર નથી, એકનું શુદ્ધાત્માનું લક્ષ્ય છે કે હું આવો મહાન પદાર્થ. આમ તો પ્રયોગ તો ભેદ જ્ઞાનમાં પણ, ભેદ જ્ઞાનનો પ્રયોગ પણ પ્રયોગ છે, અને ત્યાં પણ યત્કિંચિત પુરુષાર્થની શરૂઆત થાય છે, એ ભેદ જ્ઞાનના પ્રયોગથી થાય છે. પણ એ ભેદ જ્ઞાનના પ્રયોગનો સતતપણે અભ્યાસ થતા પછી આ રાગ તે હું નહીં એ પ્રકાર પણ છૂટી ગયો, અને પોતે જેવો મહાન છે એવો હું મહાન પદાર્થ એટલો જ વિકલ્પ રહ્યો. વિકલ્પનો વિષય રાગ ને જ્ઞાનમાં જ્ઞાન તે હું નહીં એવો જે નિષેધાત્મક પ્રકાર હતો એ ગયો. એ તો ઊભો થતો હતો એટલે એનો નકાર આવતો હતો. હવે એ વિકલ્પ એટલો સૂક્ષ્મ થાય છે, અને જે પદાર્થને અવલંબનું છે એ પદાર્થ એટલો ચોખ્ખો જ્ઞાનમાં તરવરે છે, ચોખ્ખે ચોખ્ખો એટલો જ્ઞાનમાં તરવરે છે કે હું આવો મહાન પદાર્થ એવું સુસ્પષ્ટપણે જ્ઞાનમાં જેનું ગ્રહણ થતા જેનું જ્ઞાન બળ ફાટ ફાટ થઈને હાલે, પરિણમે જાણે કે પુરુષાર્થનો બંબો ફાટ્યો એ સીધો પરિણમી જાય છે સમ્યક દર્શન. એવી એની નિર્વિકલ્પ થવા પહેલાની દશાનું આ વર્ણન છે. એમ નિરાલંબનપણે, નિરાલંબનપણે એટલે નિમિત્ત અને રાગના અવલંબન વિના, એમ નિરાલંબનપણે,
બરોબર,
નિરાલંબનપણે એટલે આત્માના આલંબન વિના એમ ન લેવું. અહીંયા બહારમાં જેને આલંબન નિમિત્તનું નથી કોઈ, ઇન્દ્રિયોનું નથી કોઈ, અને રાગનું ચાલતા વિકલ્પનું કે આત્માનો વિકલ્પ કરું છું માટે આત્માનો અનુભવ થશે, હું બીજો વિકલ્પ કરતો નથી પણ સ્વરૂપનો વિકલ્પ કરું છું માટે સ્વરૂપનો અનુભવ થશે એનો પણ આલંબન નથી. અને પૂર્વ પર્યાયમાં જે પ્રયોગથી પુરુષાર્થ શરૂ થયો, કેમ કે પ્રતિ સમયની પૂર્વ પર્યાય છે એ ઉત્તર પર્યાય છે, અને પહેલા પહેલાની છે તે બધી પૂર્વ પર્યાય છે, એ પૂર્વ પર્યાયનું પણ જેમ આલંબન નથી, આલંબન લઈને આવો હું એમ સ્વરૂપનું આલંબન લઈને જે પુરુષાર્થ ચાલે છે એ સ્વતંત્ર ઉભો થાય છે તે પર્યાયમાં, પૂર્વ પર્યાયને કારણે આમ છે નિશ્ચય થયો. વ્યવહારે એમ કહેવાય પૂર્વે આમ કર્યું તો આવું, આવું ગોલન કર્યું, આવું આમ કર્યું, આટલો વિચાર કર્યો, આટલા નિશ્ચિત કર્યો, સમય સમયે સ્વતંત્ર પરિણામ. એને નિરાલંબન પણ કહે છે. એમ નિરાલંબનપણે કોઈના આધાર વિના, નિમિત્ત રાગ અને પૂર્વ પર્યાયના આધાર વિના એકદમ અધ્ધરથી, એ બધાનો આધાર છૂટી ગયો છે ને હવે ધૂન ચાલે છે. વિચારની ધૂન ચાલતા ચાલતા એવો રસ આવે કે બહારમાં આવું ગોઠે
નહીં.
એ સમ્યક દર્શનની પહેલાની સ્થિતિમાં ઘણી આત્માના વિચારની ધૂન હોય છે. જેમ કોઈ ધૂની માણસ પોતાના ધૂનના વિષય સિવાય બીજું કાંઈ લક્ષ્ય રાખી શકતો
નથી,
રહેતું નથી એને, અને ત્યારે જ એને ધૂની કહેવામાં આવે છે. બારમાં પણ બને છે કે નહીં, કોઈ ધૂનમાં ચડે છે માણસ ત્યારે એને બીજું લક્ષ્ય ના રહે. આ સ્વરૂપની ધૂન ચડી છે. એવી ધૂન તું ધૂન કે જેમાં પુન પાપ ન હોય, એ શુદ્ધ પરિણામ હોય, શ્રદ્ધા જ્ઞાન નિર્મળ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર નું પરિણામ હોય, એવી ધૂનમાં તું આવ કે જેમાં પુન પાપ નો અભાવ થઈ જાય. કોઈના આધાર વિના અધરથી વિચારની ધૂન ચાલતા ચાલતા એમ ધૂન ચાલુ છે એવી સ્થિતિ છે. એમાં એવો રસ આવે, એ સ્વરૂપને લક્ષે એવો ચૈતન્ય રસ ઉત્પન્ન થાય, ભાવમાં એટલો ચૈતન્ય રસ ઉત્પન્ન થાય કે બહારમાં આવું ગોઠે
નહીં.
ત્યાંથી એને બહારમાં કોઈ આવવાનું રૂચતું નથી, ગોઠતું નથી. ઉદયના કાર્યો બોજા લજેવા લાગે છે. ઉદયના કાર્યો ઉપાધિ રૂપ સામાન્ય કાર્યો, બીજો સામાન્ય વિકલ્પ વચમાં આવે તો મોટી ઉપાધિ લાગે. આ ઉપાધિ પોતાનું જે કામ કરવું છે, બહુ ભાગ તો નિર્વિકલ્પ દશા થવાના પહેલાના કાળમાં મનુષ્ય પર્યાય વાળો જીવ તો ધ્યાનના બારમાં પણ મનોવચન કાયાથી પણ ધ્યાનની સ્થિતિમાં આવે છે ને રહે છે. કેમ કે બીજા તો કાર્યો ત્યાં કરવા પોસાય નહીં, બીજા કામ કરવા ત્યાં ન પોસાય. કેમ કે એવી ધૂન છે સ્વરૂપની, એટલો રસ છે કે બીજું કામ કરવાનો રસ ન હોય એટલે વિકલ્પ ન હોય એટલે બીજા કાર્યની પ્રવૃત્તિ સહેજે હોતી નથી. સર્વસામાન્ય સામાન્યપણે આમ છે, કોઈ વિશેષ કોઈ પ્રકાર થાય બીજી વાત છે. ત્રિંચ નારકીમાં તો ધ્યાનની કોઈ પરિસ્થિતિ નથી, કે દેવમાં પણ બહુ જૂજ છે. મનુષ્યની અંદર એક મનુષ્ય ગતિ એવી છે કે જેની અંદર મધ્યમ પ્રકારના ઉદય છે, પુણ્યને પાપના. પુણ્યનો ઉદય પણ મધ્યમ પ્રકારનો, દેવ જેટલો ઉત્કૃષ્ટ નહીં. પાપનો ઉદય પણ મધ્યમ પ્રકારનો, નારકી ને તિર્યંચ જેટલો ઉત્કૃષ્ટ નહીં. એટલે અહીંયા મોક્ષ માર્ગ સુવ્યવસ્થિતપણે નિશ્ચય વ્યવહાર યુક્ત જોવામાં આવે છે. નિશ્ચય તો છે જ મોક્ષ માર્ગમાં, પણ વ્યવહાર યુક્ત મોક્ષ માર્ગ જોવામાં આવે છે. એટલે બીજી ગતિમાં તો ઉપરના ગુણસ્થાન નથી, કેમ કે ત્યાં વ્યવહાર નથી, વ્યવહારનો અવકાશ નથી. દેવને નારકીમાં તો ચોથાથી વધારે નથી ગુણસ્થાન, પાંચમું નથી, બીજું જ પગથિયું નથી આવતો. પહેલે પગથિયે આવ્યો મહાપુરુષાર્થ કરીને મિથ્યાત્મને તોડ્યું, આયુષ પર્યંત ઉભારી દેવું પડે છે. કેમ કે ઘણા પુણ્યના રસમાં આવ્યો દેવમાં, ઘણા પાપના રસમાં નારકીમાં ગયો. એ રસ છૂટતા એને આયુષ પૂર્ણ થઈ જાય તો પણ પંચમ ગુણ સ્થાનનો પુરુષાર્થ થાય. ઇન્ચમાં પંચમ ગુણ સ્થાનનો પુરુષાર્થ થાય છે. એવું તો ગમે તે સ્થિતિમાં એકાગ્રતા તો અંદરમાં થાય છે, એકાગ્રતા તો અંદરમાં થાય છે એટલે એ તો ગમે તે સ્થિતિમાં થાય. એમાં કાંઈ અંદરમાં જ્યાં સ્વભાવને ગ્રહણ કર્યું, અંદરમાં જ્યાં સ્વભાવને પકડી લીધો, પછી બહારની અંદર બીજો કાંઈ ગમે તે પ્રકાર હોય એની સાથે એને સંબંધ રહેતો નથી. સંબંધ છૂટી જાય, તૂટી ગયો, ઉપયોગથી સંબંધ છૂટી ગયો, તૂટી ગયો. એ થઈ શકે છે, થઈ શકે છે. મારો કાપો થતું હોય નારકીમાં ત્યાં એ થઈ શકે છે. કોઈ મારતું હોય કાપ પોતે ન કરે, પોતાને કોઈ મારો કાપો થતું હોય તો એ પોતે અંતર એકાગ્રતા કરી શકે છે, પોતે ને પોતે બીજી પ્રવૃત્તિમાં ન કરાય. બીજા તરફથી ગમે તે થાય પણ પોતે પ્રવૃત્તિમાં બીજે જોડાય તો એનો એટલો રસ ન હોય કે જે અંદરની જે ધૂન ચૈતન્યની ધૂન ચાલે, જે રસથી ચૈતન્ય સ્વભાવની ધૂન ચાલે તે રસ હોય ને બીજી પ્રવૃત્તિનો પણ પ્રકાર ચાલુ થઈ જાય એના. કારણ કે પ્રવૃત્તિ તો વિચારપૂર્વક થાય છે બહુ ભાગ, એમ નથી. કોઈ પ્રવૃત્તિ કરવાનું ત્યાં ઈચ્છા થતી નથી કે ફલાણી પ્રવૃત્તિ કરું તો ઠીક, આટલું વાંચી લઉં તો ઠીક, સાંભળું તો ઠીક, અથવા આટલું કાર્ય બાકી રહ્યું છે ઘરનું કે દુકાનનું એ કરી લઉં તો ઠીક, એ વાત નથી એની અંદર. એમ કેવું છે અધરથી વિચારની ધૂન લીધી છે, એ અધર એટલે આ કોઈ બી વાલમન નહીં, એને અધર કહેવામાં આવે છે. એવો રસ આવે, બહુ તીવ્ર રસ છે ત્યાં. સ્વવિકલ્પ દશામાં, વિચારની દશામાં પણ ચિદરસ ઘણા ઉત્પન્ન થયો છે. ચૈતન્ય રસ પરિણતિમાં ઘણા ઉત્પન્ન થઈ ગયો છે. પરિણતિ ચાલે છે ને એમાં ચૈતન્ય રસ ઉત્પન્ન થઈ ગયો છે. પરિણતિ વિષય છે ઉપયોગ, જે વિચાર સાથે મન સાથે જોડાઈને વિકલ્પને ઉત્પન્ન કરે છે. ઉપયોગ તો હજી મન સાથે જોડાઈને વિચાર અને વિકલ્પને ઉત્પન્ન કરે છે, પણ પરિણતિમાં ચૈતન્ય રસ ઘણો ઉત્પન્ન થઈ ગયો છે, એને ધૂમ ચડી છે, એટલે એને આત્મા સંબંધિત ચાલતા વિકલ્પ ઉપર પણ લક્ષ નથી.
બરોબર,
વિકલ્પ હોવા છતાં વિકલ્પ ઉપર પણ એની નજર નથી. આ વિકલ્પ તો કરું છું એમ નજર નથી, સહેજે સહેજે ચાલે છે તે ચાલે છે. તેને એ વિષય છોડીને બીજે બીજા વિષયમાં બહારમાં આવવું ગોઠે
નહીં.
હજુ છે તો વિકલ્પ, આ સ્થિતિમાં હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે વિકલ્પ ન દેખાય. છે વિકલ્પ તો પણ વિકલ્પ જોતો દેખાતો નથી, પણ એમ જ લાગે કે એમ વિચારે એમ ન લીધો. ચર્ચા કરીએ છીએ ને, લાગવું જુદી વાત છે, વિચારવું જુદી વાત. લાગવું અનુભવને બતાવે છે, લાગે છે એ અનુભવને સ્પષ્ટ કરે છે, અને વિચારવું એમાં અનુભવની વાત નથી. અનુભવથી દૂર કોઈ વિકલ્પ છે એની વાત છે. અહીંયા લાગવું શરૂ થઈ ગયું, પણ એમ જ લાગે કે આ હું, આ હું, આ હું, જોયું આવો હું, આવો મહાન પદાર્થ, એમાંથી ટૂંકાઈ ગયો આ ને હું, એટલું રહ્યું એમાં. આ તો વિકલ્પ સંક્ષેપ થઈ ગયો. સ્થૂળ વિકલ્પમાંથી સૂક્ષ્મ વિકલ્પ આવ્યો. સ્થૂળ વિકલ્પમાં આપનું આવું લાંબુ લાંબુ થાય, હું આવો મહાન પદાર્થ, મારું આટલું અનંત સામર્થ્ય, અનંત જ્ઞાન, ઓહો મારું આટલું અનંત જ્ઞાન, ઓહો મારો આટલો અનંત આનંદ, અંદરમાં સ્વભાવના જ્ઞાનાનંદ સ્વભાવના દરિયા ભર્યા છે એમ જોવે. સ્થૂળ વિકલ્પ છે લક્ષ્મણ, આખો પદાર્થ છે પણ સ્થૂળ વિકલ્પથી જોવે, એ પુરુષાર્થમાં એમાં રસ વધી જાય, એમાં પુરુષાર્થ વધી જાય, એનો રસ વધી જાય, ત્યારે આ હું એટલું છે, આ હું જે જણાય છે, જેવો જણાઈ રહ્યો છે તે હું એમ લાગે, એમ વિચાર છે તો પણ એમ લાગે એમ કે છે. એકલો વિચાર ત્યાં નથી, એવું લાગી રહ્યું છે, એકલું વિચારાઈ રહ્યું નથી પણ લાગી રહ્યું છે. વિચાર સિવાય બીજી, વિકલ્પ સિવાય બીજી મુખ્યતા નથી ને, એટલે બીજું પકડાતું નથી ને. પણ લાગવું થાય છે કે નહીં બીજા અનુભવથી, લાગવું થાય છે કે નહીં? ઠંડી લાગે ત્યારે એમ કોઈ કહે છે કે મને વિચારમાં આવી રહ્યું છે કે ઠંડી છે, એવું વિચારાઈ રહ્યું છે કે ઠંડી છે વાતાવરણમાં, એમ એમ કોઈ કહે છે એવું વિચારાઈ રહ્યું છે મારાથી કે વાતાવરણમાં ઠંડી છે? ભાઈ ઠંડી લાગે છે, કડકડતી ઠંડી
લાગે,
લાગી રહી છે, આપણું ઠંડ આગળ ગોળ થઈ ગયું છે, લાગે છે એને, એમાં કઈ વિચારાઈ રહ્યું છે એમ કે છે. એમ અહીંયા લાગે છે કે આ હું, આ હું, એને લાગે છે, એનો વિચાર છે, વિકલ્પ છે, એ તો પાછો પાતળો સૂક્ષ્મ થઈ ગયો છે, એ કાંઈ છે નહીં, એ કાંઈ વસ્તુ નથી. આવો આત્માનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ સ્વભાવને લક્ષમાં લેતા સાથે જોડે ઉત્પન્ન થયેલો વિકલ્પ, એ કાંઈ વસ્તુ નથી, એને સામું જોતો નથી. એવો વિકલ્પ તો સાધારણને હોય નહીં, આ તો નજીક સમ્યક દર્શનની નજીકની દશાવાળાને એ વિકલ્પ હોય છે, એને એ વસ્તુ નથી, એને સામું જોતો નથી, એને કાંઈ વસ્તુ જ નથી. અહીં તો થોડોક શુભ ભાવ કરે ને ત્યાં એને એમ થઈ જાય, જાડો થૂળ હોય ઠેકાણા વગરનો હજી તો, ત્યાં એને એમ થાય કે મેં આટલું કર્યું, મેં આજે પૂજા કરી, ભાવથી પૂજા કરી દીધા,
મને પૂજા જોવે,
પૂજા આવી સરસ પૂજા કરે, ઓલી અંદર અંદર એમ થાય કે આ કુંડ તો બંધાશે, કુંડનો ફળ તો રહેશે, થશે, એને તો પુણ્યના ઠેકાણા નથી, એ તો પાપ બાંધે છે. અમે કઈ જોઈએ છીએ એને તો પાપ બાંધે છે. આ તો ઉત્કૃષ્ટ પુણ્ય, એવું પુણ્ય હોય નહીં બીજાને, એવો શુદ્ધાત્માનો વિકલ્પ છે આ તો. તે પણ આમ લક્ષ્મા આત્મા છે એને વિકલ્પ જે ચાલે છે, એ છે કે જાણે વસ્તુ જ નથી એને તો. એ વિકલ્પ એનો વ્યવહાર ત્યાં કહેવાય છે, પૂર્વ પૂર્વ નિશ્ચય પહેલાનો વ્યવહાર કહેવાય છે. પણ વ્યવહાર કોનો ઉત્કૃષ્ટ, ઊંચામાં ઊંચો વ્યવહાર કોનો, કે જે વ્યવહારની સામ જોવે નહીં એનો, આમ છે એનો ઉત્કૃષ્ટ વ્યવહાર છે. પણ આવો રાગ મને થયો, આવો ઊંચો વ્યવહાર મારો છે એમ જોનારને એ વ્યવહારનો પર્યાય નીચો છે, ઊંચો નથી પણ નીચો છે, કેમ કે એમાં એને અહમ પણ ઉઠ્યું. આ તો પોતાનું અસ્તિત્વ રાગમાંથી ઉઠાવી લેનાર છે. ઊંચામાં ઊંચા શુભ રાગથી પણ ખસી જવાની જેની પૂરી તૈયારી છે એ જ ખસી શકે છે, બીજો ખસી ન શકે અહીંયાથી. જે જીવની એવા વિકલ્પથી પણ ખસવાની બરાબર તૈયારી છે, પૂરો તૈયાર છે, ત્યારે એ ખસીને શુદ્ધાત્મામાં નિર્વિકલ્પ દશામાં આવે છે. નહીતર વિકલ્પની લાળ છૂટવી અને તે દર્શનમો હોય અને વિકલ્પની લાળ છૂટવી, કારણ કે સમ્યક થયા પહેલાં તો દર્શનમોનો સદભાવ છે, છે હજી દર્શન, વિકલ્પ છૂટવો એ એમ છૂટતો નથી. આવી અંદરની લાઈન છે બધું. વિચાર કરે કે આપણે તો આત્મામાં સ્થિર થઈ જઈએ તો બસ, આપણે તો સ્થિર યોગમાં આવી જઈએ ને એટલે આપણે તો જાણે આત્મ જ્ઞાન થાય, આત્મદર્શન થાય અને ચારિત્ર થાય, સમ્યક ચારિત્ર થાય, એ જ કરવા જેવું. પણ આ અંદરમાં ક્યાં સુધી જવું, કેટલું હાલવું છે એની ખબર નથી. માર્ગ કયો છે ને એ માર્ગે કેટલું હાલવું છે, કેટલા પુરુષાર્થના ઉપાડથી ચાલવું છે, કેટલું બળવાનપણે ચાલવું છે અને કેટલું અંદરમાં ઊંડું ઉતરવું છે, અંતર્મુખ થઈને એ કાંઈ ન હોય અને એમને માત્ર ઈચ્છા કરે કે આશા ધરે કે અમને આત્મામાં સ્થિર ઉપયોગ થાય તો સારું, એ કાંઈ બની શકવા યોગ્ય નથી. આ તબક્કે
કામની ચેતન રસ વધ્યો અને
લાગ્યું એટલે અસર થઈ. જેમ કોઈ ગાળ સંભળાવે છે, અપમાન કરે છે, ત્યારે એ જીવ એનામાં છે, એ જીવનો ભાવ એનામાં છે અને શબ્દો હવાના ભૂતગળમાં છે. વાઇબ્રેશન તો શબ્દોનું વાઇબ્રેશન તો હવાના ભૂતગળમાં છે, હવાય ભૂતગળ છે અને શબ્દો પણ ભૂતગળ છે. છતાં આ એમ કહે છે કે મને હાડો હાડ લાગી ગયો છે, એવું બોલ્યા કે મારું હૃદય કપાઈ ગયું એમ કે એવું બધું લાગે છે. ક્યાંથી લાગ્યું પણ તને અડતું નથી કાંઈ, એમ ક્ષેત્રથી ભિન્ન ભિન્નવર્તી પદાર્થો, ભિન્ન ક્ષેત્રવર્તી પદાર્થોમાં પણ તને લાગવું એવી લાગણી થાય છે તો આ તો તું સ્વયં પોતે જ છો, તારો જ સ્વભાવ છે ને એની અંદર રહેલા અનંત ભાવો તને કાંઈ લાગતા નથી. આ તો આગે રહેલું જેની અંદર દ્રવ્યક્ષેત્ર કાળ ભાવથી અત્યંત ભિન્નતા છે, બે પદાર્થ વચ્ચે દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ સ્વચતુષ્ટયથી અને પરચતુષ્ટયથી અત્યંત ભિન્નતા છે તો તને લાગી આવે છે, અને તારા અનંત ભાવોનું કાંઈ લાગતું નથી તને શું બતાવે છે કે તારું લક્ષ એના ઉપર નથી. અહીંયા પણ લક્ષ જાય છે ત્યારે લાગે છે, આ મને સંભાળ્યું એવું લક્ષ કર્યું ત્યારે એને લાગ્યું ને, આ મને કહ્યું મને લાગવું પડે છે એવું લક્ષ કર્યું ત્યારે લાગ્યું ને. એમ લક્ષ કરે કે આ મને નથી કહેતા તો એને કાંઈ નથી, એને શબ્દો હોય પણ પોતાની જાતને અંદર જોડી દે છે, ભેળવી દે છે, ત્યારે એ શબ્દોના ભૂતગળમાં અને એના સામાના દ્વેષ ભાવમાં પોતે પ્રવેશ કરે જાય છે. મિથ્યા અભ્યાસ પણ એ પરપ્રવેશરૂપ ભાવ છે કે જે જેના સદભાવને લીધે સ્વસંવેદન ઉત્પન્ન થઈ શકતો નથી. અનુભવ પ્રકાશ અહીંયા લાગે છે પોતાનું આવું આ હું એમ લાગે અને એમ ઘોલનનું જોર ચાલતા ચાલતા ઉપર લીધું, વિચારની ધૂન ચાલતા ચાલતા હવે સ્થૂળ વિચાર છૂટીને અંદરમાં ઘૂંટાય છે, વસ્તુ ઘૂંટાય છે એનું ઘૂંટણનું જોર ચાલે છે. જેમ કોઈ ઓપરેશન જોવે ને એક મિનિટની અંદર ચક્કર ખાઈને પડે, ત્યાં વિકલ્પ સ્થૂળ નથી પણ ઘૂંટાઈ ગયું, આ જે જોવું નથી, આમ ન થાવ ને આમ ન હો, એ ઘૂંટાઈ ગયું, એકદમ તીવ્રપણે ઘૂંટાઈ ગયું કે એક મિનિટની અંદર એટલું બધું ઘૂંટાઈ ગયું કે મૂર્છા આવી ગઈ. એમ અહીંયા પણ છેલ્લી ક્ષણોનો કાળ ભલે થોડો છે પણ ઘૂંટણનું જોર ઘણું છે, ગોલનનું જોર ચાલતા ચાલતા, ગોલનનું એટલું બધું જોર છે કે વિકલ્પો પણ છૂટીને દર્શન મોહને તોડીને ચારિત્ર મોહથી ઉત્પન્ન થતા વિકલ્પને પણ એકવાર તોડીને, કેમ કે ત્યાં આચરણ થાય છે એટલે ત્યાં ચારિત્રનો પણ તબક્કો આવ્યો કીધો. વિકલ્પ છે એ ચારિત્ર મોહથી થાય છે અને અંદર દર્શન મોહ છે એ એકત્વને લઈને થાય છે, એકત્વ દર્શન મોહને લઈને એકત્વ થાય છે, એ બંનેને તોડીને જોરથી વિકલ્પો પણ છૂટીને અંદરમાં ઉતરી જાય. વ્યાપ વ્યાપકપણે ઉપયોગ અતિન્દ્રિય પર્યાય ધારણ કરે છે, મનનો પણ સુગંધ છૂટીને જાણે કે જ્ઞાનનો ઉપયોગ પ્રદેશ પ્રદેશમાં પ્રસરી ગયો, આખો ચૈતન્ય પિંડ એકાકાર થઈને અનુભવ ગોચર થયો. જેમ કોઈ તરસથી મરવાની અણી ઉપર પહોંચ્યો હોય અને પાણી પાણી કરતા પાણી બોલી ન શકે એવી એ શક્તિ આવી હોય, એને ઠંડું મીઠું સાકરનું ઠંડું અમૃત જેવું પાણી રેડે તો એને એમ થાય કે 32 કોઠે દીવાથી આ નાશ. પાણી તો પસરી જાય છે ને, પાણી ભલે જાય છે હોજરીમાં, પણ એવી સિસ્ટમ છે એને આયુર્વેદની અંદર ચોક્કસ પ્રકારની સ્થિતિ બતાવી છે. એ પ્રસરી જાય છે, દવા પણ હોજરીમાં નાખે છે પણ એ પ્રસરે છે જ્યાં એની જરૂર હોય, જે તે તત્વોને ત્યાં એ પ્રસરે છે. એવી સિસ્ટમ છે, ચેનલ છે એની અંદર, સ્પેશિયલ ચેનલ છે. દરેક હવા લે તો પણ એ પ્રસરે છે, ઓક્સિજન લે એ ફેફસામાં પણ એ પ્રસરે છે. એમ અહીંયા ઉપયોગ એટલો છૂટો પડી ગયો, વિકલ્પનો સંબંધ છૂટી ગયો, મનનો સંબંધ
છૂટી ગયો,
બહિર્મુખ પણ પલટીને કેવળ અંતર્મુખ થયો. પ્રદેશે પ્રદેશે એને ચૈતન્ય ચૈતન્ય ને આનંદ આનંદ ને આનંદ વિભોર થઈ જાય. જેવો સિદ્ધ પરમાત્માને આનંદ પરમાનંદ થાય છે એવા આનંદના અનુભવમાં એ એની જાતના આનંદના અનુભવમાં એ આવે છે. પ્રમાણ ઓછું છે પણ જાત એની તે છે, ક્વોન્ટિટી ઓછી છે પણ ક્વોલિટી તો એ છે. એને અહીંયા સમ્યક દર્શન કહેવામાં, સમ્યક જ્ઞાન કહેવામાં અને ધર્મ કહેવામાં આવે છે. આ જૈન ધર્મનું આ સ્વરૂપ છે. સંપ્રદાયમાં કોઈ જૈન ધર્મ રહ્યો, આ જૈન ધર્મનું સ્વરૂપ છે. ત્યાં સમ્યક પ્રકારે મિથ્યાત્વ આદિ કષાયો ઉપર વિજય મેળવાયો છે, તેથી તેને જૈન પણ કહેવામાં આવે છે.
દેવ શ્રી શ્રીમંદર ભગવાન નો જય હો. પરમ કૃપાળુ શ્રી કહાન ગુરુદેવ.